એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાલ હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે આજના વિચાર મંથનમાં. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણમાં ઉતરવાના છીએ જે, સાચું કહું તો, આપણી ઘણી બધી માન્યતાઓને હલાવી શકે છે.
હા, બિલકુલ. પુસ્તકનું નામ છે સુપર ફ્રીકોનોમિક્સ અને લેખકો છે સ્ટીવન લેવિટ અને સ્ટીફન ડબનર. જેમણે પહેલું ફ્રીકોનોમિક્સ વાંચ્યું હશે એમને ખ્યાલ હશે કે આ લોકો દુનિયાને જરાક હટકે નજરથી જુએ છે.
અને આજના સમયમાં જ્યાં ચારે બાજુ માહિતીનો ધોધ વહી રહ્યો છે, ત્યાં આવા પુસ્તકો જરૂરી છે ને, જે આપણને શીખવે કે ભાઈ થોભો, વિચારો, ડેટા જુઓ.
બરાબર. ખાલી સાંભળેલી વાતો પર વિશ્વાસ ન કરો. આ પુસ્તક એ જ કહે છે, લાગણીઓને બાજુ પર રાખો અને તર્ક અને પુરાવાના આધારે સમજો. ચાલો ને શરૂ કરીએ. પહેલા લેખકો વિશે જાણી લઈએ, એમની જોડી જ મજાની છે.
હા, એ તો છે જ. પહેલા વાત કરીએ સ્ટીવન લેવિટની. શિકાગો યુનિવર્સિટીના પ્રોફેસર અને કોઈ એવા તેવા નહીં, જ્હોન બેટ્સ ક્લાર્ક મેડલ વિજેતા, મતલબ અર્થશાસ્ત્રમાં બહુ મોટું નામ.
પણ એમને ફ્રીક કહે છે કારણ કે એ ટિપિકલ અર્થશાસ્ત્રી નથી. એ શેરબજારની વાત નથી કરતા, પણ ગુનાખોરી કેમ ઘટે, રિયલ એસ્ટેટ એજન્ટ શું કામ વધારે કમિશન લે છે, આવા સવાલોના જવાબ ડેટામાંથી શોધે છે.
ઓહ, એટલે અર્થશાસ્ત્રનો ઉપયોગ સાવ અણધારી જગ્યાએ કરે છે.
એકદમ. અને એમની સાથે છે સ્ટીફન ડબનર. એ પત્રકાર છે, લેખક છે, ન્યૂયોર્ક ટાઈમ્સ માટે લખી ચૂક્યા છે. એમનું કામ છે લેવિટના જે આંકડા અને સિદ્ધાંતો છે ને,
હા,
જે કદાચ થોડા અઘરા લાગે સામાન્ય માણસને,
બરાબર,
એ અઘરી વાતોને એકદમ સરળ, રસપ્રદ વાર્તાના રૂપમાં કહેવાનું કામ ડબનર કરે છે. એટલે જ આ પુસ્તકો આટલા વંચાય છે. એકનું ભેજું ને બીજાની કલમ.
કમાલની ભાગીદારી. સારું, તો હવે પુસ્તક પર આવીએ. સુપર ફ્રીકોનોમિક્સનો શું કહેવાય, સેન્ટ્રલ આઈડિયા શું છે?
મુખ્ય વાત એ છે કે દુનિયા ભલે આપણને ગમે તેટલી જટિલ કે અવ્યવસ્થિત લાગે, પણ જો ઊંડા ઉતરીને જોઈએ તો મોટા ભાગનું માનવ વર્તન પ્રોત્સાહનો એટલે કે ઇન્સેન્ટિવ્સથી ચાલે છે.
પ્રોત્સાહનો એટલે પૈસા જેવી વાત.
પૈસા પણ ખરા, પણ એના સિવાય પણ ઘણું. સમાજમાં માન મોભો મળે એ પણ પ્રોત્સાહન, કોઈ નૈતિક કારણ હોય એ પણ પ્રોત્સાહન, ડર હોય એ પણ એક જાતનું નકારાત્મક પ્રોત્સાહન. લેખકો કહે છે કે આ પ્રોત્સાહનો જ આધુનિક જીવનનો પાયો છે.
એટલે લોકો શું કહે છે એના કરતા એ શું કરે છે અને કેમ કરે છે એ સમજવા માટે એની પાછળ કયા પ્રોત્સાહનો કામ કરે છે એ જોવું પડે. ડિટેક્ટિવ જેવું થયું આ તો.
કહી શકાય. પુસ્તકનો હેતુ એ જ છે કે લાગણીઓ, નૈતિકતાના આપણા વિચારો, આ બધું થોડીવાર બાજુ પર મૂકીને ફક્ત ડેટા શું કહે છે એના પર ધ્યાન આપો.
અને એ માટે થઈને લેખકો ઘણા વિવાદાસ્પદ વિષયો પણ લે છે નહીં? મેં સાંભળ્યું છે વેશ્યાવૃત્તિ, આતંકવાદ, આ બધું છે આમાં.
હા છે, વેશ્યાવૃત્તિ છે, આતંકવાદ છે, પરોપકાર પાછળનો સ્વાર્થ છે, ગ્લોબલ વોર્મિંગના સાવ નવા જ ઉકેલો છે. પણ એમનો ઈરાદો શોકિંગ વેલ્યુ ઊભી કરવાનો નથી.
તો શું છે?
એમનો મુદ્દો એ છે કે અર્થશાસ્ત્રીય તર્ક અને ડેટા કોઈપણ વિષય પર નવી દૃષ્ટિ આપી શકે છે. એ આપણને પડકાર ફેંકે છે કે ભાઈ, સવાલ પૂછો, માની લીધેલી વાતો પર પણ સવાલ ઉઠાવો.
એની શરૂઆત જ એક સરસ વાર્તાથી થાય છે, પેલી ડોક્ટર વાળી, ઇગ્નાઝ સેમેલવાઇસ, બરાબર? એ આખા પુસ્તક માટે એક રૂપક જેવી છે.
બરાબર. ડોક્ટર સેમેલવાઇસ, 19મી સદીના ડોક્ટર. એમણે જોયું કે એમના પ્રસૂતિ વોર્ડમાં મૃત્યુદર બહુ ઊંચો હતો અને એમણે નોંધ્યું કે જે ડોક્ટર શબ પરીક્ષણ કરીને સીધા ડિલિવરી કરાવવા આવતા એ વોર્ડમાં મૃત્યુદર વધારે હતો.
ઓ બાપરે.
એટલે એમણે સિમ્પલ ઉપાય સૂચવ્યો, હાથ ધોવાનો ક્લોરિનના પાણીથી. અને પરિણામ, મૃત્યુદર ઘટી ગયો. ડેટા એમની પાસે હતો.
તો પછી બધાએ માની લીધું હશે ને?
ના, એ જ તો વાત છે. એમના સાથી ડોક્ટરોએ એમની વાત ઉડાવી દીધી.
કેમ?
કારણ કે એમની વાત સ્વીકારવાનો મતલબ હતો કે ડોક્ટરો પોતે જ દર્દીઓના મોત માટે જવાબદાર હતા. એમના ઈગોને ઠેસ પહોંચી.
અચ્છા, એટલે સાચું હોવા છતાં સ્વીકારવું અઘરું હતું કારણ કે એ પ્રસ્થાપિત માન્યતાઓની વિરુદ્ધ હતું.
એકદમ. એટલે લેખકો શરૂઆતમાં જ આ વાર્તા મૂકીને કહેવા માંગે છે કે અમે પણ કદાચ આવી જ અપ્રિય પણ ડેટા આધારિત વાતો કરવાના છીએ. તૈયાર રહેજો.
બરાબર. અને પછી પહેલા જ પ્રકરણમાં એ લોકો એવી સરખામણી કરે છે જે સાંભળીને જ નવાઈ લાગે, વેશ્યાઓ અને ડિપાર્ટમેન્ટ સ્ટોરના સાન્તાક્લોઝ, આ શું છે?
હા હા, લાગે વિચિત્ર, પણ એનાથી એ લોકો અર્થશાસ્ત્રના સિદ્ધાંત સમજાવે છે. પુરવઠો, માંગ, ભાવ નિર્ધારણ. એમણે શિકાગોની વેશ્યાઓનો ડેટા જોયો.
શું જાણવા મળ્યું?
કે જે શેરી વેશ્યાઓ છે એમની કમાણી બહુ ઓછી અને જોખમ ભયંકર વધારે. હિંસા, રોગ, પોલીસ, બધું જ.
કેમ?
કારણ કે એ કામ માટે ખાસ કોઈ સ્કિલ નથી જોઈતી, એટલે સપ્લાય, મતલબ કે વેશ્યાઓ બહુ બધી છે. હરીફાઈ તીવ્ર છે, એટલે ભાવ નીચા. પણ જે હાઈ ક્લાસ એસ્કોર્ટ્સ છે,
જેમની પાસે કદાચ દેખાવ, વાતચીતની આવડત, એવું બધું હોય.
હા, જેમનો સપ્લાય ઓછો છે એ લોકો ખૂબ વધારે કમાય છે અને જોખમ પણ ઓછું લે છે. આને અર્થશાસ્ત્રમાં કમ્પેન્સેટિંગ ડિફરન્શિયલ કહેવાય, મતલબ જોખમી કે અણગમતા કામ માટે વધુ પૈસા મળે.
ઓકે, અને સાન્તાક્લોઝ?
હવે સાન્તા બનવા માટે પણ કોઈ રોકેટ સાયન્સ નથી જોઈતું, પણ એમની ડિમાન્ડ ક્યારે હોય? ફક્ત ક્રિસમસ ટાઈમે, બહુ ટૂંકા ગાળા માટે.
હા, એ વખતે તો લાઈનો લાગે.
બસ, તો ટૂંકા ગાળાની ભયંકર ડિમાન્ડ અને સારા સાન્તા બની શકે એવા લોકોનો લિમિટેડ સપ્લાય. પરિણામ, કલાકના હિસાબે એમનો પગાર સારો એવો ઊંચો હોય છે. વાત એ છે કે અર્થશાસ્ત્રના નિયમો બધે જ લાગુ પડે.
ભલે, પછી એ બજાર ગમે તેવું હોય. હવે આનાથી પણ વધારે સંવેદનશીલ મુદ્દા પર જઈએ, આતંકવાદ. લેખકો એવો સવાલ પૂછે છે કે આત્મઘાતી બોમ્બરે જીવન વીમો શા માટે લેવો જોઈએ?
હા, આઘાત લાગે એવું છે, પણ લેખકોનો તર્ક સમજવા જેવું છે. એ કહે છે કે આતંકવાદીઓ કોઈ પાગલ નથી હોતા, એ લોકો પણ અમુક પ્રોત્સાહનોને આધારે નિર્ણય લેતા હોય છે.
કેવા પ્રોત્સાહનો?
શહીદનો દરજ્જો મળશે, સ્વર્ગ મળશે, અથવા એમના પરિવારને પૈસા મળશે, આવી બધી માન્યતાઓ હોઈ શકે.
પણ જીવન વીમો, જે મરવા જ જાય છે, એ કેમ લે?
યુકેમાં કેટલાક શંકાસ્પદ આતંકવાદીઓના બેંક રેકોર્ડ તપાસ્યા તો ખબર પડી કે જે લોકો આત્મઘાતી હુમલાની ફિરાકમાં હતા એમનામાં જીવન વીમો લેવાનું પ્રમાણ વધારે હતું.
કેમ?
લેખકો આને સિગ્નલિંગ કહે છે, અર્થશાસ્ત્રનો શબ્દ છે. મતલબ કોઈ એવી ક્રિયા કરવી જેનાથી તમે બીજાને તમારી કોઈ છુપી ક્વોલિટી બતાવી શકો. વીમો લઈને આતંકવાદી કદાચ એના સંગઠનને બતાવે છે કે હું સિરિયસ છું, કમિટેડ છું, પ્લાનિંગવાળો છું, ખાલી જોશમાં આવીને નથી કરતો. અને સાથે
પરિવાર માટે પણ કંઈક સિક્યોરિટી થઈ જાય.
બરાબર, એટલે અત્યંત ખરાબ નિર્ણય પાછળ પણ કોઈક તર્ક, કોઈક પ્રોત્સાહન કામ કરતું હોઈ શકે. વિચારવા જેવું છે ને?
ખરેખર આતંકવાદ જેવા મુદ્દા પછી લેખકો માનવ સ્વભાવના બે છેડા જુએ છે. એક તરફ ઉદાસીનતા અને બીજી તરફ પરોપકાર. ત્રીજા પ્રકરણમાં,
હા, એમાં પેલી કિટ્ટી જેનોવિસની વાત છે, જેની હત્યા ઘણા લોકોની નજર સામે થઈ અને કોઈ મદદે ન આવ્યું એવી સ્ટોરી ચાલે છે.
પણ એમાં તથ્ય કેટલું?
લેખકો કહે છે કે આખી વાત થોડી અતિશયોક્તિવાળી છે. 38 સાક્ષી નહોતા અને અમુકે પોલીસને ફોન કરેલો. પણ હા, એ ઘટના પછી બાયસ્ટેન્ડર ઇફેક્ટનો ખ્યાલ આવ્યો.
એટલે કે
જેટલા વધુ લોકો હાજર હોય એટલી કોઈ એક વ્યક્તિની મદદ કરવાની શક્યતા ઘટી જાય. બધા એમ વિચારે કે બીજો કોઈક કરશે, જવાબદારી વહેંચાઈ જાય.
અને પરોપકારનું શું? આપણે દાન કરીએ છીએ એ ખરેખર નિસ્વાર્થ હોય છે?
લેખકો પ્રયોગો ટાંકીને કહે છે કે મોટા ભાગે ના, એ અશુદ્ધ પરોપકાર છે. મતલબ આપણે દાન એટલે નથી કરતા કે ફક્ત બીજાનું ભલું થાય, પણ એટલે પણ કરીએ છીએ કે એનાથી આપણને સારું લાગે છે, એક વોર્મ ગ્લો ફીલિંગ આવે,
અથવા સમાજમાં આપણી ઇમેજ સુધરે.
બરાબર, એટલે આપણી દાનત પણ સ્વાર્થ અને નિસ્વાર્થનું મિશ્રણ છે. સારું કરવું એ પોતે જ એક પ્રોત્સાહન બની જાય છે.
ઓકે, આ તો થઈ વર્તન સમજવાની વાત. પણ શું આપણે સમસ્યાઓના ઉકેલ બરાબર શોધીએ છીએ? ચોથા પ્રકરણમાં લેખકો કહે છે કે ઘણીવાર સાવ સસ્તા અને સરળ ઉકેલો આપણી નજર સામે હોય છે, પણ આપણે જોતા નથી.
હા, જેમ કે પેલું નશામાં ડ્રાઇવિંગ વિરુદ્ધ નશામાં ચાલવાનું ઉદાહરણ. આપણો બધો ફોકસ ડ્રાઇવિંગ પર છે અને હોવો પણ જોઈએ, પણ ડેટા શું કહે છે?
શું કહે છે?
કે પ્રતિ માઇલ નશામાં ચાલવાથી મરવાનું જોખમ નશામાં ગાડી ચલાવીને મરવાના જોખમ કરતાં 8 ગણું વધારે છે.
શું વાત કરો છો? આ તો ખબર જ નહોતી.
કેમ? કારણ કે આપણો ડર ડેટા પર આધારિત નથી, પણ સમાજે જે વાત ઉપસાવી છે એના પર છે. બીજું ઉદાહરણ છે બાળકોની કારસીટ.
હા, એ તો જરૂરી છે.
જરૂરી છે, પણ મોટાભાગના અકસ્માત ખરાબ સીટને લીધે નથી થતા, પણ મા બાપ એને બરાબર ફિટ નથી કરતા એના લીધે થાય છે. તો ઉકેલ મૂંગી સીટ બનાવવાનો છે કે પછી ફિટ કરવાની સૂચના એકદમ સરળ બનાવવાનો?
બીજો વિકલ્પ સસ્તો અને વધુ અસરકારક લાગે છે.
બસ એ જ લેખકો કહે છે, જોખમનું સાચું મૂલ્યાંકન કરો અને સાચા ઉપાય પર ધ્યાન આપો, ભલે એ ઓછો ગ્લેમરસ લાગે.
નાની સમસ્યાઓનો સરળ ઉકેલ તો સમજ્યા, પણ ગ્લોબલ વોર્મિંગ જેવી મોટી વૈશ્વિક સમસ્યાનું શું? શું એના માટે પણ આવો જ આઉટ ઓફ ધ બોક્સ વિચાર કરી શકાય?
આની વાત પાંચમા પ્રકરણમાં છે, નહીં?
હા,
અને આ કદાચ સૌથી વધુ ચર્ચાસ્પદ પ્રકરણ છે. લેખકો ગ્લોબલ વોર્મિંગને એક આર્થિક સમસ્યા તરીકે જુએ છે. એ માને છે કે પૃથ્વી ગરમ થઈ રહી છે, માનવ પ્રવૃત્તિ જવાબદાર છે.
પણ શું અત્યારે જે ઉપાયો ચાલે છે કાર્બન ઘટાડવાના, એના પર એમને શંકા છે?
શંકા કરતા વધુ તો એની કાર્યક્ષમતા પર સવાલ ઉઠાવે છે. એ કહે છે કે કાર્બન ઘટાડવું બહુ જ ખર્ચાળ છે, એના માટે બધા દેશોએ સાથે મળીને કામ કરવું પડે, જે લગભગ અશક્ય છે. બધાને એમ જ હોય કે બીજો ખર્ચો કરે ને હું લાભ લઉં, પેલી ફ્રી રાઇડર સમસ્યા.
અને અસર થતા પણ વર્ષો નીકળી જાય.
બરાબર, અને કદાચ એટલી અસર થાય પણ નહીં જેટલી જરૂર છે. તો આર્થિક રીતે આ બહુ સારો સોદો નથી.
તો પછી કરવું શું? હાથ જોડીને બેસી રહેવું?
ના, લેખકો એક બીજા જ ક્ષેત્ર તરફ ધ્યાન દોરે છે, જીઓ એન્જિનિયરિંગ, એટલે કે પૃથ્વીના વાતાવરણમાં જાણી જોઈને મોટા ફેરફાર કરવા.
એ કેવી રીતે?
એ લોકો પેલું માઉન્ટ પિનાટુબો જ્વાળામુખી ફાટ્યું હતું ને 1991માં, એનું ઉદાહરણ આપે છે. એનાથી જે સલ્ફર ડાયોક્સાઇડ નીકળ્યો એણે સૂર્યના કિરણોને રોક્યા અને પૃથ્વી થોડી ઠંડી પડી.
ઓકે,
તો એના આધારે એક વિચાર છે સ્ટ્રેટોશિલ્ડ, મતલબ મોટા પાઇપથી સલ્ફર ડાયોક્સાઇડને ઉપરના વાતાવરણમાં છોડવાનું.
અરે બાપરે, પણ આનાથી બીજા પ્રોબ્લેમ ન થાય? એસિડ રેઇન કે ઓઝોન લેયરને નુકસાન?
થઈ શકે, ચોક્કસ થઈ શકે. લેખકોએ જોખમ સ્વીકારે છે, પણ એમનો મુદ્દો શું છે કે જ્યારે સમસ્યા આટલી મોટી છે અને ચાલુ ઉપાયો પૂરતા નથી લાગતા, ત્યારે આવા વિચારો પર પણ ખુલ્લા મને સંશોધન તો કરવું જોઈએ. એનો નિર્ણય ખાલી લાગણીથી નહીં, પણ ખર્ચ, ફાયદા, નુકસાનના ત્રાજવે તોળીને કરવો જોઈએ.
એટલે કોઈ વિચાર ફક્ત વિચિત્ર છે એટલે એને કાઢીને નાખવું.
બરાબર. અને છેલ્લે ઉપસંહારમાં લેખકો એક મસ્ત પ્રયોગની વાત કરે છે, વાંદરાઓ પર થયેલો પ્રયોગ.
વાંદરાઓને અર્થશાસ્ત્ર શું સંબંધ?
યેલ યુનિવર્સિટીમાં કેપ્યુચિન વાંદરાઓને પૈસા વાપરતા શીખવાડ્યું. નાની ડિસ્ક આપે જેનાથી એ લોકો ખાવાનું ખરીદી શકે.
અચ્છા, પછી શું થયું?
મજાની વાત એ થઈ કે વાંદરાઓએ માણસો જેવા જ અતાર્કિક આર્થિક વર્તન બતાવવાનું શરૂ કર્યું, જેમ કે નુકસાનથી બહુ ડરવું, લોસ અવર્ઝન, ચોરી કરવી. અને નવાઈ લાગશે, કેટલાક વાંદરાઓએ ખાવાના બદલામાં સેક્સ માટે પેમેન્ટ કરવાનું શરૂ કર્યું.
ના હોય, વાંદરાઓમાં વિષયવૃત્તિ.
હા, લેખકો કહે છે કે આ બતાવે છે કે આપણું જે આર્થિક વર્તન છે ને, એના મૂળ કદાચ બહુ ઊંડા છે, કદાચ ઉત્ક્રાંતિમાં જ પડેલા છે. આપણે જેટલા રેશનલ માનીએ છીએ એટલા છીએ નહીં.
ઓહો, આખી ચર્ચા પછી જો મુખ્ય મુદ્દા તારવવા હોય તો શું શીખવા મળ્યું?
મને લાગે છે પહેલું અને સૌથી મોટું પ્રોત્સાહનોની તાકાત. આપણી આસપાસ, આપણા સમાજમાં લોકો જે રીતે વર્તે છે એની પાછળ શું પ્રોત્સાહન છે એ સમજવું બહુ જરૂરી છે.
બીજું, પ્રચલિત માન્યતાઓને પડકારવાની હિંમત. બધા ઉજ માને છે નો મતલબ એ નથી કે સાચું જ છે, ડેટા શું કહે છે એ જુઓ.
ત્રીજું, ડેટાનું મહત્વ. ઘણીવાર સાચો જવાબ આંકડાઓમાં છુપાયેલો હોય છે, જે આપણને પહેલી નજરે દેખાતો નથી.
ચોથું, સાચો સવાલ પૂછવો. આમ કેમ થયું કરતા કયા પ્રોત્સાહનોને લીધે આમ થયું એમ પૂછવાથી કદાચ નવા ઉકેલો મળે.
અને પાંચમું, ઉકેલોની અસરકારકતા અને ખર્ચ. કોઈ ઉપાય સારો લાગે એટલું પૂરતું નથી, શું એ ખરેખર કામ કરે છે, કેટલા ખર્ચે, સમસ્યાના સ્કેલ પ્રમાણે ઉકેલ છે કે નહીં, આ બધું જોવું પડે.
પુસ્તકમાં અમુક વિચારો એવા છે જે મનમાં રહી જાય. સીધા કોટ નથી, પણ આઈડિયા બહુ પાવરફુલ છે. જેમ કે પહેલા તો સમસ્યાને જોવાની તૈયારી રાખો, પછી ઉકેલવાની વાત.
હા, એટલે કે નૈતિક ચુકાદા બાજુ પર મૂકીને જે છે એને સ્વીકારવાની હિંમત, તો જ આગળ વધી શકાય.
અને પેલું, લોકો સારા કે ખરાબ નથી હોતા, લોકો પ્રોત્સાહનોને રિસ્પોન્સ આપે છે.
આ તો ફ્રીકોનોમિક્સનો મંત્ર છે. કોઈનું વર્તન બદલવું હોય તો એને ભાષણ આપવા કરતાં એની આસપાસના પ્રોત્સાહનો બદલો, કદાચ વધુ અસર થાય.
અને આ પણ જ્યારે ખબર ન પડે કે શું કરવું ત્યારે ક્યારેક કંઈ ન કરવું એ જ બેસ્ટ છે.
હા, ખોટા નિર્ણયો લેવાની ઉતાવળ કરતા થોભી જવું, વધુ માહિતી મેળવવી એ પણ જરૂરી છે.
છેલ્લે પરોપકાર પર પેલી ટિપ્પણી. પરોપકાર એ નૈતિકતા કરતાં વધુ એક લક્ઝરી જેવું છે.
એ અશુદ્ધ પરોપકારની વાત છે કે જ્યારે આપણી સ્થિતિ સારી હોય ત્યારે જ આપણે બીજાનું વિચારવાની લક્ઝરી અફોર્ડ કરી શકીએ છીએ.
આ બધા વિચારોને આપણે રોજિંદા જીવનમાં કઈ રીતે ઉપયોગમાં લઈ શકીએ?
ઓહ, ઘણી રીતે. આપણા પોતાના પૈસાના નિર્ણયો લઈએ ત્યારે વિચારી શકીએ કે આ ખરેખર જરૂરિયાત છે કે દેખાડો. કોઈ જોખમ લઈએ ત્યારે ખાલી ડરવાને બદલે એની સંભાવના કેટલી છે એ વિચારી શકીએ.
બિઝનેસમાં
કર્મચારીઓને કેવા ઇન્સેન્ટિવ આપવા જેથી એ સારું કામ કરે, ગ્રાહકો ખરેખર શું ખરીદે છે એ ડેટા પર ધ્યાન આપવું, વર્ષોથી ચાલતી આવતી રીતો પર પણ સવાલ ઉઠાવો.
અને ઘરે બાળકો સાથે
બાળકોની સેફટી માટે કયા જોખમો ખરેખર મોટા છે, જેમ કે પેલી કાર સીટ બરાબર ફિટ કરવી, એના પર ફોકસ કરવું. માર્ક્સ માટે દબાણ કરવાને બદલે શીખવાનો આનંદ કેવી રીતે વધે એના પ્રોત્સાહનો વિચારવા. અને એક નાગરિક તરીકે સરકારની યોજનાઓ કેટલી અસરકારક છે, એનો ખર્ચ કેટલો છે એ બધું સમજી વિચારીને આપણો મત બનાવી શકીએ.
આખી વાતચીત પછી તમને વ્યક્તિગત રીતે કઈ વાત સૌથી વધુ અસર કરી ગઈ?
મારા માટે તો એ જ કે પ્રોત્સાહનોનો વિચાર કેટલો બધે લાગુ પડે છે. પેલી આતંકવાદી અને વીમાની વાત હોય કે વાંદરાઓની વાત હોય, એ બતાવે છે કે જો આપણે પ્રોત્સાહનો સમજીએ તો કદાચ માનવ સ્વભાવને થોડો વધુ સારી રીતે સમજી શકીએ અને કદાચ ઓછા જજમેન્ટલ બનીએ.
અને મને પેલી સેમિલવેઝની વાત બહુ સ્પર્શી ગઈ. સતત સવાલ પૂછતા રહેવાનું અને પ્રસ્થાપિત માન્યતાઓને પડકારવાનું મહત્વ. સાચો જવાબ ક્યારેક સાવ અણધારી જગ્યાએથી મળે છે. અને હા, ઘણીવાર મોટી સમસ્યાના ઉકેલ પણ શું કહેવાય, આશ્ચર્યજનક રીતે સરળ હોય છે જો આપણે એ દિશામાં વિચારીએ તો.
ખરેખર મગજને કસરત કરાવતું પુસ્તક છે આ.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.